તારીખ 30/10/1998 શ્રી સમયસાર કલષ્ટિકા શ્લોક નંબર 30 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઉમરાળામાં પ્રવચન.
જીવ અધિકારનો 30મો કોષ છે. સ્વાધ્યાય કરતા પહેલા આ સ્થળમાં આપણા ગુરુદેવની ભક્તિને અનુલક્ષીને બે વાત કરીએ. આમ તો આ ગુરુદેવનું મોસાળ છે, ઉમરાળા છે, એમનો મોસાળ છે, એટલે એમના જન્મ વખતે એમના માતુશ્રી મોસાળ આવેલા, પિયર આવેલા, એમનું મૂળ ગામ તો ગઢડા છે. અને અમુક ટાઈમ એમના પિતાશ્રી ગારિયાધારમાં પણ રહેલા પાલિતાના પાસે. અહીંયા પૂર્વકર્મના પ્રારબ્ધ અનુસાર જન્મ થયો છે, એટલે એ રીતે આ ક્ષેત્ર ધન્ય થયું કહેવાય. ગુરુદેવ એટલે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એક ભાવિ તીર્થંકર છે. ભવિષ્યના અને વર્તમાનની વિશ્વ વિભૂતિ કહી શકાય એવી વ્યક્તિ હતી. વિશ્વ વિભૂતિ એટલા માટે કે આ કાળમાં વિશ્વમાં એમના જેવો કોઈ પુરુષ વિદ્યમાન નહોતો. જેમણે આત્મહિત તો કર્યું, પણ હજારો મનુષ્યને સન્માર્ગ પ્રત્યે આંગળી ચીંધી રસ્તો દર્શાવ્યો, ઉપાય બતાવ્યો. પરિણામે છે પોતપોતાની યોગ્યતા અનુસાર જીવ, એટલે જેની જેવી યોગ્યતા એટલી એવા ઘણા આત્માઓએ પોતપોતાની રીતે જે કાંઈ એના આત્મામાં ઉત્પાદનની યોગ્યતા અનુસાર તૈયારી થઈ. પણ વ્યાપક રીતે એમણે જૈન ધર્મ ફેલાવ્યો, એક આવા હલકા પંચમ કાળમાં બહુ મોટું સનાતન જૈન ધર્મ દિગંબર ધર્મનું બહુ મોટું કાર્ય થયું. એટલું જ નહીં, એમના યોગે જે કાંઈ ધર્મનો પાયો નખાણો એ હજારો વર્ષ ચાલશે, સેંકડો વર્ષ નહીં ચાલે પણ હજારો વર્ષ ચાલશે. હજી 19,500 વર્ષ બાકી છે, 2,500 વર્ષ ગયા છે. 21,000 માંથી 2,500 વર્ષ ગયા, હજી 19,500 વર્ષ બાકી છે. 18,500 વર્ષ બાકી છે. કેવી રીતે ચાલશે કે એમના જે વ્યાખ્યાનો અને એમની જે પ્રરૂપણા થઈ એના હજારો ગ્રંથો છપાઈ ગયા અને હજી છપાતા જાય છે, છપાતા રહેશે પુનરાવર્તિને, નવી નવી આવૃત્તિ થયા કરશે. એના નિમિત્તે કોઈ ને કોઈ આત્માઓ પાછા પાકતા રહેશે. અને આ તો એક એવી વાત છે કે એક જીવ પણ સન્માર્ગને પામે તો સીધા લઈને પામે, એનું મૂલ્ય કેવી રીતે થાય? એના આનંદ દુઃખો કપાઈ જાય, આનંદ જ્ઞાન આનંદ દર્શન થઈને આનંદ સુખમાં બિરાજમાન થાય એ આત્મા, એક આત્મા પણ થાય તો કેટલી મોટી વાત કહેવાય, એનું મૂલ્ય તો કોઈ કોઈ રીતે થઈ ન શકે, અબજો ના અબજો રૂપિયા ગણો તો ન થઈ શકે. એવા એક મહાન પુરુષ મહાન જન્મસ્થળ છે, અહીંથી વાત આગળ ચાલી છે પછી એમના ઇતિહાસને. સોનગઢ તો સાધના ભૂમિ છે પણ મૂળ જન્મસ્થળ આ છે, એટલે આનું મહત્વ પણ કાંઈ ઓછું નથી એમ કહી શકાય. એટલે આપણે ગુરુદેવની સ્તુતિ છે એ ત્યાં બેસીને કરશું, પછી પૂજા કરશું. હવે સમયસાર કળશ છે, આ એક અધ્યાત્મ શાસ્ત્ર છે. પંડિત રાજમલજી અમૃતચંદ્રાચાર્ય ઉપર ટીકા કરી છે, એમની અંતર્ગતી પાંડે રાજમલજી પાંડે મૂળ દિગંબર હશે, એમની અટક ઉપરથી મૂળ દિગંબર છે પાંડે. ટીકાની વિશિષ્ટતા એ છે કે અધ્યાત્મની પ્રધાનતા એમણે ઘણી કરી છે. અહીંયા પોતાના સ્વરૂપની ભાવનાનો એક કળશ છે, ત્રીસમો કળશ છે જીવ અધિકારનો. સર્વતઃ સ્વરસ નિર્ભર ભાવમ ચેતયે સ્વયં સ્વમિહ એકમ નાસ્તિ નાસ્તિમમ કશ્ચન મોહ શુદ્ધ ચિદ ઘન અહો નિધિરસ્મિ. યો અહમ એકમ સ્વયં સ્વયમેવ ચેતયે. શું કહે છે? સમ્યક દ્રષ્ટિ જીવ જેને આત્મ સાક્ષાત્કાર થયો છે એ એમ કહે છે, એના શ્રીમુખેથી પોતાના સ્વરૂપની ભાવનાના શબ્દો અહીંયા વ્યક્ત કર્યા છે કે મારા વિભાવ પરિણામો છૂટી ગયા હોવાથી અનાદિ નિધન ચિદ્રૂપ વસ્તુ એવો હું સમસ્ત ભેદ બુદ્ધિથી રહિત, એટલે ભેદોની કોઈ કલ્પના નહીં કરીને, ગુણભેદની પર્યાય ભેદની કોઈ વિચાર નહીં કરીને, અભેદપણે ભેદ બુદ્ધિ રહિત, એટલે અભેદ બુદ્ધિએ મારા સ્વરૂપની અભેદ બુદ્ધિએ શુદ્ધ વસ્તુ માત્ર શુદ્ધ ચિદ્રૂપ માત્ર વસ્તુને સ્વયમેવ એટલે પોતાની મેળે મારા ઉત્સાહથી મારા ઉમંગથી મારા ઉલ્લાસથી મારા સ્વરૂપના પરમ પ્રેમથી પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષ રૂપ આસ્વાદું છું. મારા વિભાવ પરિણામો ચાલ્યા જવાથી હું મારા સ્વરૂપની અભેદ બુદ્ધિએ એટલે અભેદ ભાવે મારા સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરું છું, આસ્વાદું છું એટલે સાક્ષાત અનુભવ કરું છું. જેવો હું મૂળ સ્વરૂપે છું દ્રવ્ય દ્રષ્ટિથી જોઉં છું, મને સ્વરૂપની દ્રષ્ટિએ મને જોઉં છું, એવો જ હવે હું મને પર્યાયમાં અનુભવ કરું છું. જેવું મારું સ્વરૂપ છે એવો જ હું મને અનુભવ કરું છું. કેવું છે મારું સ્વરૂપ? कि मारा असंख्यात प्रदेशों में चैतन्यपणा संपूर्ण छे सर्वस्व जेनो एवं मारो स्वरूप है। एम कहे छे कि आज शरीर प्रमाण मारु क्षेत्र है, असंख्यात प्रदेश छे। असंख्यात प्रदेश एटले शुं के असंख्य परमाणुओंथी मापी शकाय एटलुं मारु क्षेत्र छे। એમાં હું વ્યાપક ભાવે પ્રસરેલો છું અને મારા સ્વરૂપ ધ્યાનમાં વ્યાપક ભાવે હું પ્રસરીને તન્મય થઈને લીન થઈને મારો અનુભવ કરું છું। એમ સ્વરૂપની લીનતા અનુભવ કાળે સ્વરૂપની લીનતા છે। અનુભવ છે જ્ઞાનની પર્યાય છે અને લીનતા છે ચારિત્રની પર્યાય છે। અનુભવ કાળે બંને હોય જ છે, જ્ઞાન પણ હોય છે સ્વરૂપનું પ્રત્યક્ષ અને એકાગ્રતા પણ હોય છે। જ્ઞાન અને એકાગ્રતા હોય ત્યાં શ્રદ્ધા વિપરીત રહી શકે નહીં। મિથ્યાત્વ શ્રદ્ધાની જે શક્તિ ઉલટી જાતી હતી, ઉલટી પરિણમતી હતી, ઉલટી કાર્ય કરતી હતી, એ ઉલટાપણાને તો એકદમ ગાળી નાખ્યું મુમુક્ષુની ભૂમિકામાં। એને આપણે દર્શનનો મંદ થયો એમ કહીએ છીએ, મિથ્યાત્વ મંદ થયું એમ કહીએ છીએ। એ તો મુમુક્ષુની ભૂમિકામાં પ્રયોગ કરીને અનુભવ કરીને ગાળી નાખ્યું। હવે મિથ્યાત્વનો અનુભવ થયો ને તો અભાવ થઈ ગયો, જે શક્તિહીન વિપરીતતા થઈ ગઈ હતી એ વિપરીતતાનો નાશ કર્યો ત્યારે કે જ્યારે અનુભવ કર્યો અને લીનતા કરી ત્યારે એ વિપરીતતાનો નાશ થયો। ત્યારે થયું શું? નાશ તો થયો શ્રદ્ધામાં વિપરીતતાનો, ના તો થયું શું કે સમ્યક તો થયું, શ્રદ્ધા સમ્યક થઈ। એટલે શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર મોક્ષ માર્ગનો પ્રારંભ થતા એક જ કાળે સવળા થયા, સમ્યક થયા અને આખો આત્મા જાણે કે દ્રવ્ય જ પલટાઈ ગયું હોય એવી એક દશા ઉત્પન્ન થઈ કે આખું દ્રવ્ય જ પલટાઈ જાય છે જાણે। એ દ્રવ્ય એવું પલટાઈ જાય છે, એવું પલટાઈ જાય છે કે એકવાર મિથ્યાત્વમાં આવે ને પણ એની યોગ્યતા જ બદલાઈ જાય છે, પછી સમ્યકમાં આવે જ રહે એનું એક બીજું વિશિષ્ટ કારણ એ છે કે એ વખતે જે આનંદનો અનુભવ થાય છે, જે આત્માને શાંતિનો અનુભવ થાય છે, આત્માના સુખનો અનુભવ થાય છે, એ સ્વાદ પ્રત્યક્ષ એવો સ્વાદ છે અને એક વખત ચાખી લીધો જીવે એ જીવ પછી ઠરીને ઠામ ક્યાંય થાય નહીં। મિથ્યાત્મા થાય એટલે ભ્રાંતિમાં આવે ને ભ્રાંતિમાં આવે એટલે બાહ્ય સુખને સુખ તરીકે માનતો થઈ જાય, પણ એ તો અહીંયા ઠરી ન શકે। પરિભ્રમણ કરતા અનેક પ્રકારના દેવલોકના સુખમાં જાય, મનુષ્યના સુખમાં જાય, બીજે તિરંજ નારકીમાં તો સુખ છે જ નહીં, પણ જે કલ્પેલું સુખ છે એ દેવ મનુષ્યમાં થોડું થોડું જે પાંચેન્દ્રના વિષયોમાં છે ત્યાં એ જીવ ઠરી ન શકે। અંતે પાછો એને જે સ્વાદ ચાખ્યો છે અને જે યોગ્યતા એ પલટો મારી ગઈ છે, દ્રવ્યની યોગ્યતા જ બદલાઈ ગઈ છે, એ પાછું ફરીને ત્યાં આવી જાય છે. વધુમાં વધુ અર્ધ પૂજગળ પરાવર્તન મર્યાદિત કાળ છે, ઓછામાં ઓછો અંતર્મૂર્તમાં પણ પાછો આવી જાય. ઓછામાં ઓછો અંતર્મૂર્તમાં મિથ્યાત્માથી સમ્યકમાં આવે, વધુમાં વધુ અર્ધ પૂજગળ પરાવર્તનમાં આવે આવે ને આને ક્યાંય એને બાહ્ય શાંતિ ચેન લેવા દે નહીં, એવી યોગ્યતા અંદર દ્રવ્યને બદલાઈ જાય છે. આવો એક અનુભવ થવાથી શું કહે છે કે મારા અસંખ્ય પ્રદોષોમાં મારું ચૈતન્ય પણ સંપૂર્ણ છે અને એ જ મારું સર્વસ્વ છે કે જેનો હું પ્રત્યક્ષ અનુભવ કરું છું અને મને મારી અમૃત જેવી શાંતિનો સ્વાદ આપે છે. ભાવાર્થ આમ છે, બહુ સરસ ટીકા કરી છે રાજમોહનજીએ, જે ટીકા કરી છે ગજબ કરી છે એમને. તો ભાવાર્થ આમ છે કે કોઈ જાણશે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી દ્રઢ પ્રતીતિ થાય છે તેનું નામ અનુભવ છે, પણ એમ નથી. ક્યાં વાત લઈ જાય કે કેટલાક જીવો જિનેન્દ્રના પ્રરૂપેલા જે શાસ્ત્રો છે જેમાં જૈન સિદ્ધાંતો છે, એ સિદ્ધાંત શાસ્ત્રો વારંવાર વાંચે, વારંવાર એનો અભ્યાસ કરે, એની માનસિક દ્રઢતા ખૂબ થાય કે આમ જ છે મારો આત્મા, આમ જ છે મારો આત્મા, આમ જ છે, આવો જ છે મારો આત્મા, તો એનું નામ અનુભવ છે કે નહીં? તો કે ના, એનું નામ એ પ્રતીતિનું નામ સમ્યક પ્રતીતિ ને સમ્યક દર્શન છે. તો કે ના, કેમ કે એ જૈન સિદ્ધાંતનો અભ્યાસ બાહ્ય ઉપયોગે અને બાહ્ય પરિણામે થયો છે. ત્યારે સમ્યક દર્શન છે એ અંતર્મુખ પરિણામ છે આત્માના, અને આત્માનું જે અંતર સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, એની અંતર પ્રતીતિ છે, એ અંતર્મુખ પરિણામે ઉત્પન્ન થાય છે. જૈન સિદ્ધાંતનો અભ્યાસ એ તો બાહ્ય જ્ઞાન છે, ગમે તેટલી દ્રઢતા આવી હોય એનું નામ પ્રતીતિ નથી, એનું નામ અનુભવ નથી, એનું નામ સમ્યક દર્શન નથી, એનું નામ મોક્ષ માર્ગ નથી, અને એનું નામ સાધકપણું પણ નથી. અહીંયા જીવ ભૂલ કરે છે એટલે એમણે એ વાત ઉઠાવી છે કે જૈન સિદ્ધાંત વાંચનાર કંઈ ભૂલ ન કરી બેસે, એટલે એમણે ચોખવટ કરી નાખે, અહીંથી ભાવાર્થ કરીને ચોખવટ કરી નાખે કે કોઈ જાણશે કે જૈન સિદ્ધાંતનો વારંવાર અભ્યાસ કરવાથી આત્માની દ્રઢ પ્રતીતિ થાય છે અને એનું નામ અનુભવ છે, પણ એમ તો નથી. મિથ્યાત્વ કર્મનો રસ પાક મટતા મિથ્યાત્વ ભાવરૂપ પરિણમન મટે છે ત્યારે વસ્તુ સ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે તેનું નામ અનુભવ છે. શું કીધું કે મોક્ષની ભૂમિકામાં જેમ જેમ મિથ્યાત્વ કર્મનો રસ ગાળ્યો, રસ એટલે શક્તિ, મિથ્યાત્વ એની સામે સામે મિથ્યાત્વ ભાવનો પણ દર્શન મૂળનો પણ રસ ગાળ્યો, એ ગયા પછી શું એ વિપાક મટી જાય, એટલે ઉદયમાં આવતો વિપાક આવે ત્યારે ઉદય આવે, એ જ્યારે વિપાક એટલે ઉદય આવતો મટે ત્યારે મિથ્યાત્વ ભાવરૂપ પરિણમન દર્શન મોહનું પરિણમન પણ મટે, એટલે દર્શન મોહનો અભાવ થાય. અને જ્યારે અભાવ થાય ત્યારે પોતાના શુદ્ધ સ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે એનું નામ અનુભવ છે. એ અનુભવ થાય ત્યારે મિથ્યાત્વ ન હોય ને મિથ્યાત્વ ન હોય ત્યારે અનુભવ હોય, બે અવિનાભાવી છે, જુદા જુદા ગુણની પર્યાય છે પણ છે અવિનાભાવી. જેને સ્વાનુભવ હોય એને મિથ્યાત્વ ન હોય, જેને મિથ્યાત્વ ન હોય એને સ્વાનુભવ હોય જ એમ કે છે. એવો જે અનુભવશીલ જીવ થયો, અનુભવશીલ થયો એ શબ્દ કેમ વાપર્યો, કે સહજપણે અનુભવ કરવાનો જેનો પર્યાય સ્વભાવ થઈ ગયો. દ્રવ સ્વભાવ તો હતો જ, દ્રવ સ્વભાવ તો શુદ્ધપણે પરિણમવો એવો જ દ્રવ સ્વભાવ છે, અશુદ્ધપણે વિભાવપણે પરિણમવો એવો દ્રવ સ્વભાવ નથી. શું તો હવે તો પર્યાયમાં એ સ્વભાવ થઈ ગયો, એટલે અનુભવશીલ જીવ કીધો એને. શું શુદ્ધ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો એવો જેનો પર્યાય સ્વભાવ થઈ ગયો એ અનુભવશીલ જીવ કેવો છે, એ અનુભવશીલ જીવ જેવો અનુભવ કરે છે એ અનુભવને પોતે હવે અહીંયા વ્યક્ત કરે છે સ્વરૂપની ભાવનાથી, કે મારે દ્રવ્યપિંડ રૂપ અથવા જીવ સંબંધી વિભાવ પરિણમન રૂપ જેટલા વિભાવરૂપ અશુદ્ધ પરિણામ તે બધા સર્વથા નથી નથી. અને શું કહે છે કે મિથ્યાત્વ તો ચાલ્યું ગયું, જ્ઞાનના ચારિત્રના પુરુષાર્થના અને સુખના આ બધા મુખ્ય મુખ્ય ગુણો છે, શ્રદ્ધા પૂરી સવળી થઈ ગઈ. આ ચાર ગુણોના મુખ્ય ગુણો ને બીજા અમુખ્ય ગુણો ગૌણ પણ બીજા કેટલા ગુણો છે એનું જે પરિણમન છે એમાં કેટલાક અંશો વિભાવના છે અને કેટલાક અંશો સ્વભાવના છે. કોઈ અંશ સંપૂર્ણપણે તો વિરુદ્ધ પરિણમે જ નહીં, ગુણસ્થાન અનુસાર યથાસંભવ સર્વ ગુણો સમ્યક થઈને શુદ્ધ થઈને પરિણમે અને કેટલાક અંશો એના વિભાવ કરીને પરિણમે. તો એ જે વિભાવ ભાવો રહ્યા એ મારા નથી મારા નથી મારા નથી એમ આવે છે. કેમ મારા નથી, કે મારું સ્વરૂપ અનુભવતા મને એમ અનુભવાય છે કે મારા સ્વરૂપની સાથે મેળ ખાતા નથી, મારી જાતથી વિરુદ્ધ જાતના છે. એ મારા કેમ હોઈ શકે, એને હું મારા કરીને કેમ રાખું, એને હું મારા કરીને કેમ પોષું, એનું પાલન પોષણ કેમ હું કરું, હવે એ ન થઈ શકે, હવે એ ન થઈ શકે. એટલે સર્વ પ્રકારના સમસ્ત પ્રકારના વિભાવ ભાવો એ મારું સ્વરૂપ નથી, એ મારા નથી, મારા નથી એમ કહીને જોરથી નિષેધ કરવો છે. શું કરવો છે, નિષેધ કરવાની આ એક પદ્ધતિ છે. એક દ્રષ્ટાંત લઈએ, જેમ કે ઘરનો કોઈ જણ હોય, કુટુંબનો પરિવારનો સભ્ય હોય, એને કુટુંબમાંથી દૂર કરવો હોય ત્યારે એને એમ કહેવું પડે કે તું અમારો નહીં, અમારા કુટુંબનો તું નહીં. પણ કુટુંબનો છે એટલે ના પાડવી પડે છે, પારકાવાળાને તેમ કહેવાની જરૂર જ નથી કેમ કે તું છે જ નહીં. એમ આત્માના પરિણામનો અંશ છે, તો તું મારો નહીં, હવે તું મારો નહીં, નીકળતો અહીંથી, ચાલ્યો જતો અહીંથી, એમ કહેવા માટે એમ કે છે કે તું મારો નહીં. એવી પદ્ધતિ છે અધ્યાત્મમાં પણ, એ પદ્ધતિ છે. અથવા સ્વરૂપને પોતાપણે અનુભવનાર, વિભાવને પોતાપણે અનુભવ કરતો નથી, ભલે પરિણમનનો પોતાનો અંશ હોય તોય, તે એક લોકોત્તર નિષેધની વિધિ છે. શું છે? લોકોત્તર નિષેધની વિધિ છે. એવી રીતે નિષેધ કરાય છે વિભાવનો, અને એવા નિષેધ, એવા પ્રકારના નિષેધથી વિભાવ પણ અભાવપણાને પામતો જાય છે, ક્રમે ક્રમે ક્રમશઃ એનો અભાવ થાય છે. પણ એનો પ્રકાર આ છે. એક જગ્યાએ એમણે બહુ સારી ચોખવટ કરી છે કે મિથ્યાત્વ અવસ્થામાં વિભાવમાં પોતાનું અસ્તિત્વ અનુભવાતું હતું. હવે જ્યાં ત્રિકાળી અસ્તિત્વ ગુણ, અસ્તિત્વ સ્વભાવ છે, ગુણ એટલે સ્વભાવ, હવે જ્યાં ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ છે ત્યાં અસ્તિત્વનો અનુભવ થયો, અને ત્યાં અસ્તિત્વનો અનુભવ થવાથી વિભાવમાં જે અસ્તિત્વનો અનુભવ થતો હતો એ નથી થતો, કે મારી હયાતી ત્યાં નથી. જ્યારે વિભાવમાં અસ્તિત્વનો અનુભવ થતો હતો કે મને રાગ થયો, મારામાં રાગ થયો, હું રાગરૂપે પરિણમ્યો, હું ક્રોધરૂપે થયો, હું મનુષ્યપણે થયો, એવા વિભાવમાં અનુભવ થતો હતો, ત્યારે શુદ્ધ અસ્તિત્વમાં પોતાનો અનુભવ નહોતો થતો. શુદ્ધ સ્વરૂપમાં પોતાનો હયાતીનો અનુભવ નહોતો થતો. એટલે શું છે કે હયાતીનો અનુભવ ક્યાં વિભાવમાં થાય અને ક્યાં સ્વભાવમાં થાય. વિભાવમાં થાય ત્યારે સ્વભાવમાં ન થાય, સ્વભાવમાં થાય ત્યારે વિભાવમાં ન થાય. એટલે અત્યાર સુધી વિભાવમાં થતો હતો, હવે સ્વરૂપ અનુભવ થતાં સ્વરૂપ અસ્તિત્વનું અનુભવ રૂપે ગ્રહણ થયું, અનુભવથી ગ્રહણ થયું, ત્યારે વિભાવમાં હોવા છતાં, વિભાવ પર્યાયમાં હોવા છતાં, કોઈ અંશે હોવા છતાં પૂરેપૂરો નથી, અસ્તિત્વનો અનુભવ નથી થતો. એટલે અનુભવશીલ જીવ એમ કે છે કે જીવ સંબંધી ભાવ પરિણમન રૂપ જેટલા વિભાવ રૂપ અશુદ્ધ પરિણામ, શરીર આદિ દ્રવપિંડ રૂપ છે, કર્મનો ઉદય દ્રવપિંડ રૂપ છે, એ તો છે જ, એ તો એમાં તો અસ્તિત્વ અનુભવાતું નથી જ, શરીરમાં તો અસ્તિત્વ અનુભવાતું નથી જ, અને કર્મના ઉદયમાં પણ અસ્તિત્વનો અનુભવ થતો નથી. પણ જીવ સંબંધી ભાવ પરિણમન રૂપ જેટલા વિભાવ અશુદ્ધ પરિણામ, તે બધા સર્વથા મારા નથી, મારા નથી, મારે નથી, મને નથી, મારા નથી, મને નથી, અને મારું અસ્તિત્વ મને એમાં અનુભવાતું નથી. જોડે થાય છે, બાજુમાં થાય છે, પાડોશમાં થાય છે, હું જાણું છું કે થાય છે, મારામાં થાય છે હું જાણતો નથી, એવું મને અનુભવ થતો નથી. કેમ કે મને મારા અસ્તિત્વનો અનુભવ થાય ત્યાં મારું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અનુભવાય છે. હવે તે જીવો છે તેવો કહે છે કે હું કેવો છું, કે સમસ્ત વિકલ્પોથી રહિત, વિકલ્પો બહાર છે, સ્વરૂપમાં નથી, સમસ્ત વિકલ્પોથી રહિત, ચૈતન્યના સમૂહ રૂપ એટલે ચૈતન્ય ઘન શબ્દ મૂળ એમ પડ્યો છે, શુદ્ધ ચિદ ઘન મહ એટલે તેજ, નિધિ એટલે સમુદ્ર, અસ્મિ એટલે હું છું. શુદ્ધ ચૈતન્ય ઘન એનું જે તેજ છે, જેમ કોઈ એક હીરાનું તેજ હોય, ઝગમગાટ કરતો હોય હીરો, અંધારામાં પીળો પીળો ઝગમગાટ કરતો હોય એવા રત્નો આવે છે. અંધારામાં મૂકો એટલે ત્યાં અંધારું રહીએ ને પ્રકાશ થઈ જાય, એને મણિ રત્નનો દીપક કહે છે. એવા તેજસ્વી પથ્થર હોય છે, અંધાર દૂર થઈ જાય, અંધારામાં મૂકો એટલે પ્રકાશ પ્રકાશ થઈ જાય, અજવાળું થઈ જાય. કેમ કે બહુ ઘનિષ્ઠ પદાર્થ છે, તેજનો ઘનિષ્ઠ પદાર્થ છે. હીરાના વેપારીને ખ્યાલ હોય, હીરાની મજબૂતાઈ બહુ હોય છે, એને ડાયમંડ 10 કહે છે. એટલે એની ડિગ્રી છે, આ 10 એની ડિગ્રી છે, ડાયમંડ 10 કહે છે. એના ઉપર ઘણનો ઘા મારો ને એટલે ઘણમાં ખોબો પડે, લોઢાનો ઘણ હોય ને કે જે બીજા લોઢામાં ખોબો પાડે, પથ્થરને તોડી નાખે, એ હીરા ઉપર ઘણનો ઘા કરો એટલે ઘણમાં ખોબો પડે, હીરાને કાંકરી ન ખરે. એટલે એની મજબૂતાઈ હોય છે, મજબૂતમાં મજબૂત હોય છે, હાર્ડેસ્ટ મટીરિયલ છે. હાર્ડેસ્ટ કેમ કે ત્યાં જે પરમાણુ છે ને એ બહુ ઘનિષ્ઠપણે રહેલા છે, લોખંડથી પણ ઘનિષ્ઠપણે રહેલા છે. અહીંયા એમ કે છે કે હું ચૈતન્ય ઘન છું, એવો ચૈતન્ય ઘન છું અને એટલું મારું તેજ છે કે તેજનો નિધિ એટલે સમુદ્ર છે. શું ઉપમા આપી છે? મહનિધિ અસ્મિ, ચિદઘન મહનિધિ અસ્મિ, શુદ્ધ ચૈતન્યના ઘનનો હું સમુદ્ર છું. સમુદ્રને તો તળ્યું હોય, મારે તળ્યું નથી એમ કે છે. એટલો તેજ તેજનો અંબાર છે એવું મારું સ્વરૂપ છે. અજ્ઞાનનું અંધારું ઘણું બહુ દૂર રહેવું, બહુ દૂર રહેવું પડે એને મારાથી. અજ્ઞાન અંધકારને અને વિભાવના અંધકારને મારાથી બહુ દૂર રહેવું પડે એવો હું મને અનુભવ છું. સ્વરૂપ તો ચૈતન્ય ઘન છે પણ મારો અનુભવ એવો ઘનિષ્ઠ છે. સાતમી નારકીની વેદનાને અવગણે, મનુષ્યમાં તો એવી વેદના હોય નહીં, એનો અનંતમો ભાગે નથી. અહીંયા અનંતમાં ભાગે, અહીંયા શરીરને કોઈ પીડા થાય ને એ તો અનંતમાં ભાગે અને તો એ જીવ ખેંચાઈ જાય. ક્યારે? કે ચૈતન્ય ઘનના અનુભવમાં નથી ત્યારે. ચૈતન્ય ઘનના સમુદ્રમાં ડૂબકી મારે અનુભવથી, એને સાતમી નારકીની પીડા વિસ્મરણ થઈ જાય, એ પીડાના દર્દને પીડાને ઉલ્લંઘીને આનંદનો અનુભવ કરે એ વખતે, એ પીડાનું ઉલ્લંઘન કરીને આનંદ 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 પ્રદેશે પ્રદેશે. ઘન છે, ઘનિષ્ઠ પ્રદેશ છે, ક્યાંય પોલાણ નથી. આત્માના પ્રદેશમાં કઈ પોલાણ નથી અને અનુભવમાં કઈ પોલાણ નથી કે ક્યાંય કોઈ રજકણ આવે કે કોઈ વિભાવનો અંશ આવી શકે. ચોથું જ ગુણ સ્થાન આવે, પાંચમું તો હજુ ચોથું જ ગુણ સ્થાન આવે, પાંચમું તો આવે નહીં. એટલે જઘન્ય છે, મોક્ષ માર્ગની જઘન્ય દશાની તાકાત કેટલી કે સાતમી નારકીની પીડાને તોડી નાખે એટલી, તો ઉપર ઉપરનો અનુભવ કેટલો અને વસ્તુનું સ્વરૂપ કેટલું, કે જેના અવલંબને પર્યાયમાં આટલી બધી શક્તિ આવે પહેલી વહેલી. કહે છે કેવો હું છું, ભાવાર્થ આમ છે, કોઈ જાણશે કે બધાનું નાસ્તિકપણું થાય છે, બધા વિભાવોનું ત્યાં નાસ્તિકપણું થાય છે અથવા ત્યાં ક્યાંય વિભાવ નથી, તેથી એમ કહ્યું કે હું શુદ્ધ ચિદરૂપ માત્ર વસ્તુ પ્રગટ છું, કે શુદ્ધ ચિદરૂપ માત્ર વસ્તુ હું પ્રગટ છું, એવો કારણ પ્રગટ વસ્તુનો અનંત પ્રત્યક્ષ વસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરીને એ અનુભવને અહીંયા વાચા આપી છે. જ્ઞાનીઓએ અને આચાર્યોએ અનુભવને વાચા આપી છે કે હું આવો છું, મારો અનુભવ આવો છે, બસ હું મૂકશું ને એની ભાવના થાય છે. અને એવી ભાવના થાય ત્યારે સહજ દર્શનો ગળવા લાગે છે, એટલું વર્તમાન થઈ જાય.
દાસુ સર્વાણ શ્રી ચંદ્રુદેવ.